જેમ પોતે પોતાની મર્યાદામાં રહે તો કોઈની સાથે ઝઘડો છે ન થાય. કોઈ કે ઝઘડો ન કરવાનો, એની અસ્થિમાં એની કરતા વાત શું લેવી છે? તો તારી મર્યાદામાં રહે. તો મુનિરાજે પોતાની પ્રણતિ કેવી કરી નાખી છે? મર્યાદા. અને સેજે મર્યાદા શેના માટે થઈ? જે સુખનું ધામ એમને શ્રદ્ધામાં આવ્યું હતું, ઉગ્રતા રૂપે ચારિતનું પણ મન છે, અને એની પ્રણતિ એ મર્યાદાને ક્યારેય ઓળંગતી જ નથી. આ તેનું નામ સંયમ છે. ક્યારે પણ એક વિચારું, સંયમ કેવું હોય? બોજારૂપ હોય, આકુળતારૂપ હોય, મર્યાદા થઈ જાય ને. ઓલું તો છૂટ હોય, બહારમાં ખાવા પીવાનું ગમે ત્યાં આપણે કોઈ વાંધો નહીં, ન મળે તો બહાર તો બધી ખુલ્લી જ હોય છે ને. બિચારા આપણે નહીં જઈએ તો કમાશે કેવી રીતે આપણને? જે કોઈ વ્રત તપ સંયમ ત્યાગ દાનને બોજારૂપ આકુળતામય લાગે છે, એ ખરેખર પાપને સેવે છે. અરે મારી પણતી મર્યાદામાં રહે છે તો મારે તો સ્વભાવ સન્મુખ થવાનો પુરુષાર્થ પણ અલ્પ કરવો પડશે. જેટલા ઊંધા રસ્તે આપણે વધારે ગયા ને એટલા પાછા ફરવા મળવાની છે. એમાં અહીંયા સંયમ એ શું છે? અરે મારા સ્વભાવમાં શું ઓછું છે? પાંચ ઇન્દ્રિય વિષયોમાં શું અધિક છે? જીવનમાં પોતાની પૂર્ણતાનો સ્વીકાર કરે એને પોતાની પણતીની મર્યાદા થયા વગર રહેતી નથી. તે બધો પ્રકાર એમાં લીધો હતો, પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ. પાંચ ઇન્દ્રિય અને મનની વાત હતી, પછી છ એના પહેલા સૌથી પહેલું તો સ્થાવર જીવોની વાત કરી, પછી ત્રસ્ત જીવોની, અને છેલ્લે પછી સંયમના પ્રકાર રૂપે સામાયિક, છેદો સ્થાપના, પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને છેલ્લે યથાચારિત, એ બધી વાત કરીને પૂજામાં પણ આ રીતે પોતાની પ્રણતિ સાથે સુમેળ કરીને આપણે વિચારવું જોઈએ. તે ચાલે છે આરાધનાના દિવસો. હવે આજે પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનમાં 268 269 એ બે કળશ ચાલે છે. એમાં 268 તો જ્યારે પણ આપણે કહીએ નૂતન વર્ષ કહીએ કાર્તસ્ત એકમ, ત્યારે ગુરુદેવસિંહ ઘણી વાર લેતા હોય છે. અને આના જે રાજ જયચંદજીએ જે એનો અર્થ કર્યો છે સમયસારમાં, ભાવાર્થમાં, એમને ચાર શબ્દોમાં અનંત ચતુષ્ટય ઉતાર્યા છે. જો આમાં આપણે એને લઈએ 254 પાનું 268 નંબરનો કળશ છે, 254 પાનું 268 એમાં લાસ્ટ લાઈન છે, અચલાર્ચી શબ્દ મેળો. એનો જયચંદજીએ શું અર્થ કર્યો છે? અહીંયા તો રાજમલજીએ કર્યો છે, પણ જયચંદજીએ સમયસારમાં શું કર્યું? અનંત વીર્ય. અચલાર્ચી એટલે શું છે? અનંત વીર્ય. અહીંયા લખ્યું છે સર્વકાળ એકરૂપ છે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, તેજ પુંજ, એ તેજ જેનો એવો છે. શું છે અહીંયા? શું લીધું છે? કેવળ જ્ઞાન, કેવળ દર્શન એકરૂપ છે. સર્વકાળ એટલે હવે પ્રગટ થયું ત્યારથી લઈને, સર્વકાળ એટલે અનાદિ અનંત નહીં, જે પ્રગટ થયું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન. શું શબ્દ અહીંયા મૂળ કના ઉપર ચાલ્યું છે? સુપ્રભાત. તો આપણે તો દરરોજ સુપ્રભાત ઉગે છે. અરે પણ તું જેને સુપ્રભાત ઉગે છે એ પાછો શું છે? આથમી જાય છે. અહીંયા તો કેવું લીધું છે કે જે એકવાર પ્રગટ થયું પછી શું છે? સર્વકાળ એટલે કે હવે અનંતકાળ. એ કેવું છે? એકરૂપ. એકરૂપ એટલે શું? હવે એમાં ક્યાંય વૃદ્ધિ હાનિ પ્રશ્ન જ નથી. કોનો પ્રશ્ન નથી? હાનિ નહીં, વૃદ્ધિનો પણ નથી. કેમ વૃદ્ધિનો નથી? હજી એનાથી વધારે પુરુષાર્થ કરશે તો કદાચ વધારે થશે. જો હજી વધવાનો અવકાશ હોય તો એ પૂર્ણ નહીં હોય. તો સર્વકાળ કેવું છે? એકરૂપ. અને એટલા માટે વિચારવા જેવું છે એ જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન અથવા સિદ્ધ દશા અને એ આત્મા પણ સિદ્ધ સ્વરૂપ, બે એકરૂપ છે. કોણ બે એકરૂપ છે? ત્રિકાળી દ્રવ્ય પણ એકરૂપ છે અને એના આશ્રય થયેલી પૂર્ણ દશા પણ એકરૂપ છે. બે પૂર્ણ છે, એક સામર્થરૂપ પૂર્ણ છે, એક પ્રગટરૂપ પૂર્ણ છે. એક તકતું પૂર્ણ છે, એક પલટતું પલટતું પૂર્ણ છે. કેવળ જ્ઞાન કેવળ દર્શન પર્યાય છે ને, પ્રવાહરૂપ તે પલટતી પલટતી પણ કેવી છે, પૂર્ણ છે, અને પૂર્ણ છી એકરૂપ છે. અને ત્રિકાળી દ્રવ્ય પણ તકતો, તેનો તે, બે શબ્દો જુદા કહે તો તેનો તે અને એવી ને એવી. ગુરુદેશ આવા શબ્દો લેતા હોય છે ઘણી વાર. મોક્ષ દશા કેવી છે? તેની તે છે, તેની ને તે નહીં, એવી ને એવી છે. ત્રિકાળી દ્રવ્ય તેનો તે છે. તો અહીંયા એક રૂપ તો એમને અહીંયા લીધું. પછી બીજું અહીંયા શબ્દ છે 255 પાને, વળી તે કેવો છે? ચિત્ત પિંડ ચંડીમ વિલાસી વિકાસ હાસ. હાસ હાસ એટલે હાસ નથી, એટલે ઓછું થાય એમ નહીં, ભરેલો છે, નિધાન. એટલા માટે આવ્યો ને ગુરુદેવ, બે શબ્દ ક્યાં પ્રાસમાં લીધા હતા શબ્દ? ભર અને નિર્ભર છે ને, એટલે ભરેલો રહું છું એમ. એવી જે પણતી છે એનાથી હું ભરેલો છે. આગળ પર શું નિર્ભર આવ્યું તો શબ્દ. તો અહીંયા ફરીથી લઈએ, ચિત્તપિંડમાં જયચંદજીએ શું લીધું છે એમાં? એને કેવળ જ્ઞાન લીધું છે. અચિલાર્થીમાં શું કોણ લીધું છે? અનંત વીર્ય. અને ચિત્તપિંડમાં એમણે શું લીધું હતું? અનંત દર્શન, અનંત દર્શન લીધું. આમાં શુદ્ધ પ્રકાશમાં જ્ઞાન લીધેલું, અહીંયા ચિત્તપિંડમાં એમને અનંત દર્શન લીધું, અને અહીંયા શુદ્ધ પ્રકાશમાં શું લીધું હતું? કેવળ જ્ઞાન લીધું. અને એના પછી છેલ્લે શું આવે છે? આનંદ સુસ્થિત સદા. એમાં કોણ લીધું? અનંત સુખ લઈ લીધું. અને આ રીતે ખરેખર સુપ્રભાત શું છે કે જે એકવાર પ્રેક્ટુ તે પ્રેક્ટુ સાદી અનંતકાળ રહે છે એની વાત છે. પણ એ પહેલા એની જે પ્રગટતા થઈ એમ પહેલા મૂળમાં કોણ પ્રગટ થાય છે? કે રત્નત્રય રૂપ અથવા સમ્યક દર્શન રૂપ સુપ્રભાત પ્રગટ થાય છે, અને વધતું વધતું એ કેવળનાં રૂપે થાય. એ રીતે અહીંયા આપણને આખી વાત કરી હતી. અને એમાં પણ શબ્દ બીજો કયો લીધો છે? અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. એમાં આ રીતે રાગાદી અશુદ્ધ પણતી મટાડીને 255 પાને શુદ્ધત્વ રૂપ પરિણામ તેની વારંવાર જે શુદ્ધ પણતી. હવે ભરનો અર્થ કે ભર અને નિર્ભર વારંવાર જે શુદ્ધપણે તેનાથી થયો છે. શું થયું છે? હવે આ સુપ્રભાત પ્રગટ થયું. અહીંયા વારંવાર મુનિ દશામાં વારંવાર છે, અને કેવળ જ્ઞાન થતા નિરંતર છે. અહીંયા શું છે? આ તો જે પ્રયાસ થાય છે ને એમાં પહેલા અંદર પણથી વારંવાર જાય છે, અને પછી પૂર્ણતા થતા શું થઈ જાય છે? કે એ નિરંતર એની પ્રગટતા થાય છે. એનો ભાવાર્થ છે, જેમ રાત્રિ સંબંધી અંધકાર મટતા દિવસ ઉદ્યોત સ્વરૂપ પ્રગટ થાય છે. સુપ્રભાતનો અર્થ કર્યો ઉદ્યોત, પ્રગટતા થાય છે. જેમ પ્રકાશ સ્વભાવ તો શક્તિરૂપ છે, હવે ઉદ્યોત પ્રકાશ પ્રગટ થાય છે, તેમ મિથ્યાત્વ રાગદેશ રૂપ અશુદ્ધપણથી મટાડીને શુદ્ધત્વ પરિણામે બિરાજમાન જીવ દ્રવ્ય પ્રગટ થાય છે. આખો કોનો અભાવ થયો? જેમ દ્રષ્ટાંતમાં લીધું, રાત્રિ પૂર્ણ થાય છે અને સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય, એમ મિથ્યાત્વ અજ્ઞાન અંધકાર અને હવે તો અસ્થિરતાનો મોહ પણ એ નાશ થઈને પૂર્ણ કેવળ જ્ઞાન રૂપ અને પછી સિદ્ધ દશા રૂપે પ્રગટ થાય છે. એ મટાડીને થાય છે. અને એનું ફળ શું છે? આ રીતે કે દ્રવ્યના પરિણામ સ્વરૂપ અતિન્દ્રિય સુખના કારણે. જો આ એક હંમેશા એક વિચારવા જેવું છે, કોઈ પણ કાર્ય અંતે અંતે કોના માટે હોય છે? ફળ માટે. અને ફળ છે એ સુખ છે. કોઈ પણ કાર્ય નિરર્થક નથી. અને કદાચ કોઈ કહે અમે અમસ્તુ કરીએ છીએ, કોઈ કરતા એને અમે અમસ્તુ કરીએ, નવરા બેઠા હતા એટલે કરીએ. એનો 6 પદના પાઠમાં સુજાવ આપ્યો છે, જે કાંઈ કરવામાં આવે છે તેનું ફળ થવા યોગ્ય થાય જ છે. અને એના માટે પછી 4 દ્રષ્ટાંત લીધા ને, અગ્નિસ્પર્શથી અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરાય હિમસ્પર્શનું ફળ, પછી ચાખવાની લીધી જે સાકર ખાવાથી સાકરનું ફળ ને વિષ ખાવાથી, એમ જે કઈ પરિણામે આત્મા પરમે તેનું થવા યોગ્ય કાર્ય થયા વગર રહેતો નથી અને તેનો કરતા હોવાથી ભોગતા છે. એટલે એમ ક્યારેય પણ ન વિચારવું કે અમસ્તા અમે કરતા હતા. અમસ્તા નથી, એના પરિણામોનું ફળ આવ્યા વગર રહેવાનું છૂટ છે. તમારે સારું કરવું કે ખરાબ કરવું છે આ જીવનમાં. તો અહીંયા જે કોઈ સાધનાનો ઉપાય જે કરીએ છીએ એનું ફળ શું હોય છે? ઉપેય. અને ઉપાય શું છે? આનંદનું રૂપે અતિંદ્રિય સુખના કારણે. હવે એને વ્યાખ્યા કરે, અતિંદ્રિય સુખ શું છે? આકુળતાથી રહિતપણું, જેને 47 શક્તિમાં પાંચમી શક્તિ સુખ શક્તિ છે ને, એના અનાકુળતા શબ્દ છે. અહીંયા આકુળતાથી રહિત નાસ્તી રૂપ છે કે અનાકુળતા રૂપ. અને એમાં શું છે? સુસ્થિત. સુ એટલે સુ સારી રીતે, સુ એટલે સારા અર્થમાં, સુ સારી રીતે એટલે કે અનાદિકાળ એમાં હવે એ જ દશામાં રહે છે અને એ સર્વકાળ અમિત અટળ છે. અને આવું એની દશા પ્રગટ થાય. અહીંયા કોની આ વાત આખી લીધી? આ રીતે સુપ્રભાતમાં કોની વાત લીધી? ઉપેયની વાત લીધી. કે જે ઉપાય રત્નત્રયનું કરીએ છીએ એના ફળમાં જે ઉપેય પ્રગટ થાય છે, ફળ પૂર્ણ કેવળ જ્ઞાન ને સિદ્ધ દશા થાય છે, એ દશા કેવી છે એને મુખ્યપણે આ ચાર બોલથી અનંત ચતુર્થી. કારણ કે પેલા એમણે એનાથી જ લીધું. રાજમલજીએ 268 માં પેલા પૂર્વોક્ત જીવને, પૂર્વોક્ત જીવ એટલે પેલા કહેલો કોણ? પેલા કીધું જેને આત્માની અનુભૂતિ થઈ છે તે ઉપાય જેને કહ્યો છે, જેને આત્માની અનુભૂતિ કરી, જેને જ્ઞાન અને ક્રિયાની પરસ્પર મૈત્રી થઈને સાધકપણું થયું છે, ઉપાય કરે છે એને હવે ઉપેય થાય છે. એ જીવને પાછો શબ્દ શું છે? અવશ્ય જીવ પદાર્થ સકળ કર્મનો વિનાશ કરીને એ પ્રગટ થાય છે, એટલે કે અનંત ચતુષ્ટય થાય છે. અને એ ક્યાં અનંત ચતુષ્ટય એની અહીંયા વાત કરીને આપણને એ 268 નંબરનો કળશ લીધો. હવે એ રીતે 269 ઉપર થોડું જઈએ. અયમ સ્વભાવ 255 પાને છે ને, 269 નંબરનો શ્લોક. વિદ્યમાન છે જે જીવ પદાર્થ. રાજમલજીનો આ રીતે બહુ અર્થ હોય છે. અયમ, અયમ એટલે શું હોય આમ સામાન્ય પણ સંસ્કૃતમાં? અયમ એટલે આ. પણ એ આ શબ્દ કોને સૂચવે છે? કોઈની હયાતી હોય તો આ શબ્દ વપરાય કે ન હોય એને આ કહેવાય? જેવી રીતે આપણે ગુજરાતી વ્યાકરણમાં ખબર હશે નામ અને સર્વનામ એવા બે શબ્દ આવતા ને, તો સર્વનામ કોને કહેવાય? એ હવે ત્યારે ભણ્યા ત્યારે ખબર હતી. નામની જગ્યાએ જે વપરાય એનું નામ શું કહેવાય? સર્વનામ. અને નામ ક્યારે વાપરીએ? કોકની હયાતી હોય તો નામ વપરાય, કોકની ઉપસ્થિતિ છે તો એને કંઈક નામ, એને ઓળખવા માટે એક શબ્દ દેવામાં આવે તો એ નામ છે. અને નામ છે તો ફરીથી નામ છે તો શું છે? કોઈ પદાર્થ સામે વસ્તુ છે. અને નામ છે તો એની જગ્યાએ સર્વનામ. તો અયમ એટલે આ, એનો અર્થ શું થયો? એ સર્વનામ છે. તો એ કોઈક નામ હશે અને કોઈક પદાર્થ હશે. તો અહીંયા એનો અર્થ શું કર્યો? આનો અર્થ શું કર્યો? વિદ્યમાન, હૈયાતી, મોજુદગી, અસ્તિત્વ છે. કોની? 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 જીવ પદાર્થની ને. હું તો શરીર છું. 24 કલાક મારી વિદ્યમાનતા શેમાં છે? શરીરમાં છે કે આત્મામાં છે? ચલો આજે અહીંયા કોણ લેવો? જીવ પદાર્થ કોનો લેવો? આપણો લેવો કે બીજાનો લેવો? કોઈનો લેવાનો? આપણો લેવાનો. આપણો જીવ પદાર્થ લેવાનો એટલે મારો લેવાનો. કોનો લેવો? કે વિદ્યમાન જીવ પદાર્થ તે જ એક અનુભવ રૂપ પ્રગટ હો. જો શું સરસ શબ્દ વાપર્યો છે! અમને હવે બીજું કાંઈ કાંક્ષા રહી નથી. વિદ્યમાનતાનો સ્વીકાર અમને હો. જે વિદ્યમાન રૂપે બિરાજમાન છે અમારે કંઈ બનાવવો નથી, એને ખરેખર ગોતવાઈ જવો નથી. જે છે, અરે આનાથી સહેલું શું હશે? મારે ક્યાંક જવું છે, કાર જોવે છે, તો કે ભાઈ કાર નથી, કાર છે બગડેલી છે, નહીં સારી છે પણ પેટ્રોલ નથી નાખ્યું, પેટ્રોલ લઈને નાખ્યું છે પણ ડ્રાઈવર નથી. અહીંયા કે છે કાર છે, પેટ્રોલ છે ને ડ્રાઈવર છે ને બધું જ છે. જીવે ક્યારે વિદ્યમાનતાની અધિકતા નથી કરી. જેને મારે અનુભવવો છે, જેને સ્વીકારવો છે, કેવો છે ગુજરાતીમાં શું કહીએ ને, સાવ હાજરા હજુર છે. પણ એને એટલી પાંચ ઇન્દ્રિયના વિષયોની સંયોગની અધિકતા લાગી છે કે એ હાજર છે કે નહીં. અહીંયા કે છે વિદ્યમાન, એક એક બોજો આનાથી ઉતરી જાય. શેનો બોજો? વિદ્યમાન. જેમ બારમાં હોય છે ને હવે એ માથાકૂણ કોણ કરે, કોકને હોપી દેશે ને, ઇવેન્ટ્સ મેનેજમેન્ટ વાળાને એ બધું આમ તૈયાર રાખશે, આપણે બોજો નહીં. અરે એ બોજો નહીં, અહીંયા તો તૈયાર છે. તારી ભૂખ લાગી છે તો ભોજન તૈયાર છે, એમ સુખ જોતું હોય તો વિષય તૈયાર છે. એક શબ્દ ઉપરથી વિચારવા જેવું, કોણ છે? વિદ્યમાન છે જે હવે કોણ, કોણ હું એટલે કોણ, જેને હું ગોતું છું એનાથી ભરેલું તત્વ વિદ્યમાન છે. અને તેથી શું છે હવે ભાવના કે પરમ સ્ફુરતું. એક બીજો પણ એક વાત હતી, તે અમને હો કે જે અનંત કાળથી ભરેલો, એવું સ્વાધ્યાય મંદિરમાં પણ લખેલું છે. એ મને એ તત્વ, પૂર્ણ તત્વ હો કે જે અનંત કાળ આનંદથી, કયા શબ્દો વાપરેલા છે એમાં, અરે નિશંક થઈ જા, નિર્ભય થઈ જા, વિકલ્પ રહિત થઈ જા. વિદ્યમાન છે એના વિકલ્પ કરવા છે કે વેદન કરવા છે? નથી તો હજી ગોતવાના વિકલ્પ કર, પણ વિદ્યમાન છે તો એનું શું હોય છે, વેદન કરવાનું હોય. પણ શું થાય, ભોજન છે પણ ભૂખ ન લાગી હોય તો શું દશા થાય? ગુજરાતીમાં હજી શબ્દોમાં કહે, ગરજ્યું થશે એને આત્મા મળશે. જેને ગરજ લાગી છે, જરૂરિયાત લાગી છે, એના માટે આ તત્વ છે. બાકી તો શબ્દો આવડી જશે, ધારણા જ્ઞાનમાં લઈ લેશું, પણ એનું પરણમન થવાનું એનાથી. તો તેજ એક, તેજ એક, કેમ બીજું કાંઈ નહીં? કારણ કે એના અનુભવથી જ મને ઉપાયથી ઉપેયની પ્રાપ્તિ થવાની છે. તે અનુભવ પ્રગટ હો. હવે કેવો છે એ જે વિદ્યમાન પદાર્થ કેવો છે? સર્વકાળ એકરૂપ પ્રગટ છે. શબ્દ છે નિત્યોદય. શબ્દ શું વાપરો છે? નિત્ય ઉદય છે. ઓલો તો સુપ્રભાત પ્રગટ્યું હતું, અહીંયા એ ઉપાયના ફળમાં ઉપાયની વાત હતી. અહીંયા કે છે ઉપાય, અહીંયા કોની વાત આવી? આ ઉપાયની વાત આવી કે ઉપાયની? કોની વાત આવી? નિત્ય ઉદય રૂપ છે વિદ્યમાન જેવી, કોની વાત? ઉપાયની કે ઉપાયની? ઉપાયની પણ નથી, ઉપાય પણ નથી, એના વિષયની વાત. જેને આશ્રયે ઉપાય પ્રગટ થાય છે અને જેના જ પૂર્ણ આશ્રય ઉપાય પ્રગટ થાય છે, એ પદાર્થ કેવો છે? હું કોણ છું? તો કે હું કેવો છું? વિદ્યમાન જીવ પદાર્થ છું. હવે એ કેવો છું? હું નિત્ય ઉદય છું. સર્વકાળ એકરૂપ પ્રગટ છે. ફરીથી સર્વકાળ, ઓલું તો હજી પ્રગટેની વાત છે. કોણ ભાઈ પ્રગટે? ઉપાય પણ પ્રગટવાનો છે અને એના ફળ ઉપાય પણ પ્રગટ થવાનો છે. અને એની જગ્યાએ હું કેવો છું? નિત્ય સર્વકાળ. પાછો શબ્દ શું છે? એકરૂપતા. નિત્ય અને એકરૂપતા, નિત્ય એકરૂપતા છે તો એકરૂપતાના આશ્રયે જ એકાગ્રતા થશે, સ્થિરતા થશે. તો હું નિત્ય ઉદયરૂપ છે. આ બધા વિકલ્પો વિદ્યમાન કીધું, હું મારું વિદ્યમાન પણ નિત્ય રહેવા વાળું છે અને નિત્ય એકરૂપ રહેવા વાળું છે. એ કેમ આત્મા ટીકાળી, ભગવાન આત્મા કેમ નિત્ય ઉદયરૂપ હશે, પાછું એકરૂપ હશે? ટીકાળી દ્રવ્ય જે છે એ નિત્ય પણ છે, કાળ અપેક્ષાય ચલો એનો વાંધો નહીં, પણ એકરૂપ પાછું કેમ હશે? બે જે નિરપેક્ષ તત્વ છે એમાં એકરૂપતા હોય, એ પરમ પારણામિક ભાવ છે, સાપેક્ષ ભાવ નથી. પર્યાયરૂપના જે ભાવો છે, ઔદયિક, ઔપસમિક, ક્ષાયોપસમિક અને ક્ષાયિક, એ કેવા ભાવો છે? કર્મ સાપેક્ષ છે, અને એ બધાની સાપેક્ષતાથી રહીત હું કેવો છું? નિરપેક્ષ તત્વ છું. પારણામિક એટલે નિરપેક્ષ તત્વ છું. આ નિત્ય નિરપેક્ષ તત્વ છે. કાળપેક્ષ આય તો છું, પણ સદાય હું કેવો છું? કોઈની સાપેક્ષતા જ નથી લાગુ પડી. સાપેક્ષતા લાગી હોત તો અશુદ્ધ થઈ ગયો હોત, અને અશુદ્ધ થઈ ગયો હોત તો ટાળવાનો પ્રયત્ન કરવો પડે. પણ જ્યાં મને કોઈ સાપેક્ષતા જ લાગુ નથી પડી, તો હું કેવો છું? નિત્ય સાથે કેવો છું? એક રૂપ પ્રગટ છે. કોણ પ્રગટ છે? પર્યાય કે દ્રવ્ય? દ્રવ્ય તો અવ્યક્ત કીધું છે. કઈ ગાથામાં કીધું છે? આત્મા ને પાછા છ બોલે અવ્યક્ત કીધું. 49 ગાથામાં આત્મા અવ્યક્ત છે ને? અહીંયા તો પ્રગટ લખ્યું છે. અરે ભાઈ, એ પર્યાયની સંયોગોની એની અપેક્ષા એ તેને અવ્યક્ત કીધો. બાકી દ્રવ્ય સ્વભાવ ક્યારે પણ ઢંકાયેલો હોય નહીં, અને ઢંકાયેલો હશે તો એનું અસ્તિત્વ જ નહીં હોય. એને કોઈની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ નથી. આ એવું તત્વ કેવું છે? નિત્ય, ઉદયરૂપ, એકરૂપ, પ્રગટરૂપ છે. કેવળ જ્ઞાનની પર્યાય ક્ષાયિક ભાવની સાપેક્ષ છે, એ એકવાર પ્રગટ થયા પછી છે, પણ નિત્ય અનાદિ અનંત નથી. જેને કારણની સાપેક્ષતા નથી, જેને કોઈ બીજાના સદભાવ અભાવની સાપેક્ષતા નથી, ઔદયિક ભાવના કર્મના ઉદયની સાપેક્ષતા છે, ક્ષાયિક ભાવમાં કર્મના અભાવની અપેક્ષા છે, પણ છે તો બેસ અપેક્ષા. તો હું કોઈના સદભાવ કે અભાવ એના વગરનો કેવો છું? નિરપેક્ષ એકરૂપ તત્વ છું. પછી કેવો છું? પૂર્વક વિધિથી હું શુદ્ધ જીવ સ્વરૂપ છું એવો અનુભવ પ્રત્યક્ષ થતા. પેલા જે આગળ વાત બધી કરી, શુદ્ધ સ્વરૂપનો અનુભવ રાગાદી મટાડીને એનાથી બધી જે રીતિ, પૂર્વક વિધિથી વિધિ કરવી પડશે. તો કંઈક તો વિધિ વિધાન માટે, પૂજા માટે જ કરવું જ પડશે મંદિરમાં. અરે એ ભાઈમાં જે ભાઈ શુભ રાગમાં વિકલ્પની, અહીંયા આરાધનાની વિધિ છે. અને એ પૂર્વક વિધિથી શું કેવો અનુભવ થયો? એ આખો રૂચિનો ઉપાડ થયો, વિધિ શરૂ થઈ તો શું થયું? અનુભવ કેવો થયો? હું શુદ્ધ જીવ સ્વરૂપ છું એવો અનુભવ પ્રત્યક્ષ થતા. હવે અસ્થિર દીધું, હવે એની સામે આ આગલા કળસ પ્રમાણે કઈ આવી ક્રિયા? જ્ઞાન ક્રિયા આવી. અને મેટું હવે શું આવશે? ક્રિયા નહીં, ઓલું જ્ઞાન નહીં આવશે. પેલું જે અનુભવ થયો પ્રત્યક્ષ, એનું નામ શું છે? જ્ઞાન નહીં છે. અને એ જ સમયે અન્ય ભાવોથી એટલે અનેક છે જે વિકલ્પો, તેમનાથી શું પ્રયોજન છે? અરે જ્યાં ભૂખ લાગી અને ભોજનમાં વેદન આવ્યું, હવે વિકલ્પ કરવાનું કામ શું છે? અહીંયા શબ્દમાં લઈએ અન્ય ભાવ. અન્ય ભાવ એટલે કેવા લીધા? અન્ય વિકલ્પો. ક્યાં વિકલ્પો? અન્ય વિકલ્પો એટલે ખાવા પીવાના પાપના, પાંચ ઇન્દ્રિયના પાપના વિકલ્પો, કે પૂજા ભક્તિ વ્રત આદિના શુભ વિકલ્પો? ક્યાં વિકલ્પો? અરે નહીં, પક્ષના પણ વિકલ્પથી શું જરૂર છે? સરસ એમાં સમયસારમાં જે કળશો છે ને, તત્વવેદી શબ્દ. તત્વવેદી કેવો છે? એ એવો ને એવો, જેવો છે તેવો છે. એને કોઈ અનવેદન થઈ ગયું, વેદન થઈ ગયું, હવે પક્ષપાત શેનો કરવો છે? ફરીથી કાલે વાત તો લીધી હતી, વિકલ્પ છે ત્યાં વેદન નથી, ને વેદન છે ત્યાં વિકલ્પ નથી. રાજમલજી કેટલું અનુભવ ઉપરનું એ જોર આપતા હશે કે તને પ્રત્યક્ષ વેદન થઈ. ફરીથી પેલું શું આપ્યું? કોનું પ્રત્યક્ષપણું કીધું? વિદ્યમાન છે એમાં કોનું કીધું? વિષયનું. વિષય તારા માટે વિદ્યમાન છે એનો સ્વીકાર કર, તો પરણતીમાં વેદનરૂપ તને પ્રગટતા થશે, તો વિકલ્પનું શું કામ છે? આ એક ક્યારેક વિચાર કરી શકાય છે કે આ માર્ગથી પ્રકાર કરશો તો અશક્ય જેવું નહીં લાગે. બે, એક કોણ છે વિદ્યમાન, પ્રગટ કોણ છે આપણી પાસે? વિષય. વિષય આપણી પાસે વિદ્યમાન છે, ગોતવા જેવું નથી ક્યાંય. અને જો વિષય વિદ્યમાન છે તો એનો સ્વીકાર કરશો તો શું થશે? પ્રગટ વેદન થઈ જશે. અને પ્રગટ વેદન થયા પછી મારે આ જોઈએ છે, નથી જોતું, વિકલ્પ છે ના હોય. ક્યાંક પરમ સૌભાગ્ય આવું તત્વ અને આવી ઊંડપ આપણને પ્રવચનોમાંથી જો મળતી હોય તો બીજે શું ગોતવા જવું છે? ખરેખર તો વિચારવા જેવું છે, બીજે આવા ભાવ તો નહીં, શબ્દો પણ ક્યાં મળશે? તારી પાસે વિદ્યમાન પ્રગટ વિષય પડ્યો છે, બસ એનો એક સ્વીકાર કર તો અનુભવ રૂપ પ્રત્યક્ષપણું વેદનમાં આવશે. અને એવું થતા ત્રિકાળ અસ્થિ વર્તમાન પ્રગટમાં પ્રગટતા હવે નાસ્તિકવની કે અન્ય ભાવથી અનેક છે વિકલ્પો. એ પણ ક્યાં વિકલ્પો? હું એક છું, અખંડ છું, અભેદ છું, પરિપૂર્ણ છે, એવા વિકલ્પની પણ શું જરૂર છે? વસ્તુ હાથમાં આવી ગઈ છે, હવે શેના વિકલ્પ કરે છે તું? અભાવમાં વિકલ્પ થશે, ભાવમાં વેદન થશે તને. જીવનમાં કમસે કમ એ દશા પ્રગટ થાય એ પહેલા કંઈક એવી એક ભાવના પણ આપણા જીવનમાં હોવી જોઈએ. ગુરુદેવજી વારંવાર આજ તો પ્રવચનમાં બે ત્રણ કીધું, છેલ્લા કરશો છે ને, એટલે જાણે આચાર્યદેવ પૂરેપૂરું આખું ભાવનાની પૂર્ણતા જાણે આપણને દઈ દેવા માંગતા હોય. અરે એક જેટલું શબ્દોમાં કહેવાય એટલું તો કહેવાઈ ગયું છે, ભાવનામાં લેવું એ આપણી જવાબદારી છે. શબ્દો એ તો એના દ્વારા તો કહી દીધું છે, આપણે ભાવનામાં, અને એ પછી તો વિકલ્પનું શું પ્રયોજન છે? હવે એ કોણ છે? જો કેવા છે અન્ય ભાવ કે જેની શું જરૂર છે, તો શબ્દ શું લખ્યો છે? બંધ મોક્ષ પથ પાતી બી. બંધ મોક્ષ પથ એટલે બે પથ, બે, એક બંધનો પથ અને મોક્ષનો પથ. અને એ બે માં શું છે? બે નું શું છે? પાતી બી એટલે પડનારા. ચલો બંધ સંબંધી તો આપણને નહીં, પણ મોક્ષ ને મોક્ષ સંબંધી તો સારા કે નહીં વિકલ્પો? અરે તને એ વિકલ્પ માત્રથી શું કામ છે? તને આનંદનું વેદન આવી ગયું, બંધ અને બંધના કારણ શું, જે આ બધી વાત આગળ મોક્ષ અધિકારની શરૂઆતમાં શું આવી ગયું હતું કે બંધ શું કેવું છે, બંધનું સ્વરૂપ શું છે, બંધ શેનાથી છે, એ વિકલ્પ કરનાર પણ એ બંધથી રહિત નહીં થાય. તો પ્રશ્ન થયો તો બંધથી કેવી રીતે થશે? કે એને પ્રજ્ઞા છીણી થકી છેદવા બંને જુદા પડી જાય છે. અને એના માટે પ્રજ્ઞા જ્ઞાન છીણી, એના 294 નંબરની ગાથામાં બંધ અને આત્મા વચ્ચેની સૂક્ષ્મ અંતસંધિમાં પ્રજ્ઞા છીણી છેદતા. એવી રીતે બીજે પણ વિચાર કરે છે શરૂઆતમાં બંધ અધિકારમાં પણ, એ બંધનો વિચાર નહીં, એને સુખ સાથે કરવું પડશે, એ પુરુષાર્થ, પ્રજ્ઞા છીણીનો પુરુષાર્થ. તો એ વાત અહીંયા કહે છે, અનુભવ થઈ ગયો તો હવે બંધ ને બંધનું કારણ કોણ, મોક્ષ ને મોક્ષનું કારણ કોણ, સંબંધના તારા વિકલ્પ શું કામ છે, તારા હાથમાં તો એ બંધથી રહિત મોક્ષ માર્ગ પોતાના હાથમાં આવી ગયો આવા અનેક. અને આવું છે જો હવે પરસ્પર બે આપણે લઈએ, 256 પાને વાંચી લઈ બે લાઈન, ભાવાર્થ આમ છે કે 256 પાને ગુરુદેવજી હજી તો વિસ્તાર લેશે, બે સામ પરસ્પર લેશે. એવા વિકલ્પો જ્યાં સુધી છે ત્યાં સુધી અનુભવ નથી, અને અનુભવ થતા એવા વિકલ્પો રહેશે નહીં. આવી ગયું પરસ્પર અસ્તિ નાસ્તિ? કે જ્યાં સુધી એ વિકલ્પ રહેશે, ફરીથી ક્યાં વિકલ્પ, બંધ કોને કહેવાય ને બંધનું કારણ શું, મોક્ષ કોને કહેવાય ને મોક્ષના કારણ શું, એ જેટલો કાળ સુધી શબ્દ શું આપણો જેટલો કહીને મર્યાદા છે, તારા હાથની બાજી છે, વિકલ્પ છોડી શકે એવું છે, અનાદિનો છે એટલે અનંત કાળ રહે એવું નથી. આજે આવ્યું તો ને અસંખ્ય સમય, તારો ઉપયોગ સ્થિર રહ્યો તો પૂર્ણતા થઈ જશે તને. તો જેટલો કાળ તું કરીશ એટલો કાળ, તારી ઉપર જબરજસ્તી નથી, અનાદિથી કરે છે એટલે અનંત કાળ કરવા પડશે. તો એ તેટલા કાળ સુધી અનુભવ નહીં થાય, અને અનુભવ થતા એ વિકલ્પો પણ વિદ્યમાન હે. અને તો પછી શબ્દ ફરીથી આવ્યો વિચાર કોનો કરવામાં આવે? ઓલામાં આવે વિકલ્પનું શું પ્રયોજન? આચાર્ય અહીંયા તો રાજમલજી કહે છે, મારે સમ્યક દર્શન કરવું છે તો રાગ ટળશે કે નહીં, અને રાગ ટળશે તો આનંદ આવશે કે નહીં, અનુભવ રહેશે? તારે શું જરૂર છે? વ્યવસ્થા ગોઠવાયેલી છે, ભાવ શક્તિથી વિદ્યમાન અવસ્થા હોય ત્યાં અશુદ્ધ પર્યાયનો અવિદ્યમાન અભાવ હોય જ છે. કરવું છે ને ટાળવું છે એવા વિકલ્પ પણ છોડી. આવી સુંદર વાત બધા એક એક કળશોમાં આપણને આવી એક વાંચવા મળ્યું છે, સાંભળવા મળ્યું છે, અને ગુરુ પ્રતાપ એક સમજવાનો યોગ મળ્યો છે. અને સમજણનો યોગ મને મળ્યો એનાથી ઉત્કર્ષ મારે બીજા પુણ્ય નથી. આપણને આપણા આ માર્ગની આરાધનાના દિવસોમાં ઉત્કૃષ્ટ આરાધના કરીને આત્મકલ્યાણ.